તારીખ 26/5/1984, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 561 અને 562 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 328.
આત્માનુભવ થતા પહેલા છેલ્લો વિકલ્પ કેવો હોય? પ્રથમ સમીર દર્શન થતા પહેલા વિકલ્પ અનુભવના કાળ પહેલા છેલ્લી હદ સુધી, છેલ્લા સમય સુધી વિકલ્પ ચાલે છે. એ વિકલ્પ કયો વિકલ્પ હોય છે, કેવો વિકલ્પ હોય છે, કૃષ્ણ કરનારને મનમાં એમ છે કે જો આવો વિકલ્પ હોય એમ જાણવા મળે તો આપણે પણ એવો જ વિકલ્પ કરીએ. વિકલ્પ કરવો એ કોઈ વિકલ્પ થવાનું સાધન નથી. અમુક વિકલ્પ કરવામાં આવે તો નિર્વિકલ્પ થવા એવી કોઈ વસ્તુના સ્વરૂપમાં બંધન નથી, નિયમ નથી, સિદ્ધાંત નથી. એટલે ઉત્તર આપ્યો છે કે છેલ્લા વિકલ્પનો કોઈ નિયમ નથી. આવો વિકલ્પ હોય, બધા જીવને આ એક જ પ્રકારનો વિકલ્પ હોય છેલ્લે, પછી વિકલ્પ થાય એવો કોઈ નિયમ નથી. જેને નિર્વિકલ્પ અનુભવ થાય છે એને તો રાગાદિની ભિન્નતાપૂર્વક, નીચે બીજી નીતિ લીધી છે, રાગથી ભિન્નતાપૂર્વક શુદ્ધાત્માની સન્મુખતાનો પ્રયત્ન કરતાં કરતાં ચૈતન્યની પ્રાપ્તિ, એટલે કે ચૈતન્ય સ્વરૂપ આત્માનો, નિજ ચૈતન્ય સ્વરૂપ આત્માનો અનુભવ થાય છે, પ્રાપ્તિ થાય છે, એટલે અનુભવ થાય છે. તો ત્યાં રાગ કરતાં કરતાં અનુભવ થાય છે, વિકલ્પ કરતાં કરતાં અનુભવ થાય છે એમ નથી લીધો. પણ જે કોઈ પ્રકારનો રાગ અને વિકલ્પ ઉત્પન્ન થતો હોય એનાથી ભિન્નતા કરતા એમ કહે છે. વિકલ્પ કરતાને પણ વિકલ્પ થતો હોય તો પણ એનાથી ભિન્નતા કરતા, અને શુદ્ધાત્માની સન્મુખમાં જે પ્રયત્ન વર્તે છે એ પ્રયત્નમાં ઉગ્રતા થતાં થતાં એક એવી હદે ઉગ્રતા થાય છે કે ચૈતન્ય સન્મુખ થયેલું જ્ઞાન નિર્વિકલ્પ સ્વરૂપમાં ઉગ્રપણે સ્થિર થઈ જાય છે. સન્મુખ થઈને જે સ્થિર નથી થયું એ સ્થિર થઈ જાય છે. લક્ષ્મણ નિર્વિકલ્પ આત્મ સ્વરૂપને જે જ્ઞાને લીધું છે એ જ્ઞાન ખોરાઈ જાય છે, એ જ્ઞાન રોકાઈ જાય છે નિર્વિકલ્પ તત્વમાં, ત્યારે વિકલ્પની ઉત્પત્તિ બંધ થાય છે. અને નિર્વિકલ્પ તત્વનો એકાકાર અનુભવ રહી જાય છે જ્ઞાનમાં, એને નિર્વિકલ્પ અનુભવ થયો, ચૈતન્યની પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવે છે. આ અનુભવ થાય છે. અમુક વિકલ્પ કરતા કરતા અનુભવ થાય છે એમ તો નથી. એટલે પ્રશ્નમાં સમજણ ફેર છે. એમ સમજાયું છે કે આ બીજો વિકલ્પ ન કરીએ પણ આત્માનો વિકલ્પ કરીએ તો આત્માનો અનુભવ થાય ને, અને એ આત્માના વિકલ્પ રૂપ ચિંતન જ આત્માનું ચિંતન કર્યા કરીએ, આત્માનું ભોલન કર્યા કરીએ. હવે આમાં એવો કયો આત્માનો વિકલ્પ છે કે જે અનુભવ કરાવે છે એમ પ્રશ્ન કરે છે. કે એમ વિકલ્પ કરતા કરતા, વિકલ્પના આધારે, વિકલ્પના કારણે, વિકલ્પના સહારે અનુભવ થાય છે એવું તો નથી એમ કે છે. હા, એટલી વાત છે કે જ્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ ન થયો હોય ત્યાં સુધી, છેલ્લા સમય સુધી સ્વવિકલ્પ દશા હોય, વિકલ્પ પૂરો થાય અને નિર્વિકલ્પ દશા થાય એમ સ્વવિકલ્પ દશામાં વ્યય, નિર્વિકલ્પ દશાની ઉત્પત્તિ એવું છેલ્લા સમય સુધી હોય છે. પણ એથી એ વિકલ્પ સાધન છે અને એ કોઈ એક પ્રકારનો એવો વિકલ્પ છે કે જેને લઈને નિર્વિકલ્પ થવાય છે એવું તો વસ્તુના સ્વરૂપમાં નથી. એક વાત એ છે. બીજું, વિકલ્પ હોય છે છેલ્લા સમય સુધી તો પણ શુદ્ધાત્મા સિવાય બીજો વિકલ્પ હોય છે ને અનુભવ થાય છે એમ પણ બનતું નથી. જગતના પદાર્થો સંબંધિત વિકલ્પ હોય ને એકદમ ઓચિંતો અનુભવ થાય એમ તો કદી બનતું નથી. આત્મામાં પણ વ્યવહારની વિષયનો વિકલ્પ હોય, ચાલતો હોય વિકલ્પનો અનુભવ થાય એમ પણ બનતું નથી. નિશ્ચયના વિષયભૂત આત્મા ઉપર જ્ઞાનનું લક્ષ હોવાથી અને પુરુષાર્થ એને સન્મુખ થયેલો હોવાથી વિકલ્પ પણ તે જ વિષયનું ચાલે છે. જે શુદ્ધાત્મા છે, એકલો જે પરમાત્મ સ્વભાવ છે, એનો જ વિકલ્પ ચાલે છે. કેમ કે લક્ષમાં એ જ છે, લક્ષમાં બીજું કોઈ વિષય ત્યાં નથી, બીજું કોઈ તત્વ નથી. તેથી વિકલ્પ એ સિવાયના બીજા કોઈ વિષયનો નથી. એમ હોવા છતાં એવું પણ નથી કે નિશ્ચયના વિષયરૂપ શુદ્ધાત્મા સંબંધિત અનેક પ્રકારે વિકલ્પ કયા કરવામાં આવે તો તેનો અનુભવ થાય એવું પણ નથી. ઉલટાનું, એવા રાગાદીના વિકલ્પથી પણ ભિન્નતાપૂર્વક એની ભિન્નતા ત્યાં કરવામાં આવે છે, પુરુષાર્થપૂર્વક તેની ભિન્નતા કરવામાં આવે છે, ત્યાંથી હટવાનો પુરુષાર્થ થાય છે, ત્યાંથી ખસવાનો પુરુષાર્થ થાય છે, અને શુદ્ધાત્માની સન્મુખતાનો પ્રયત્ન, જે શુદ્ધાત્મા લક્ષમાં છે, જ્ઞાનમાં છે, આવો જ છું એમ એનું જોર વધે છે, અથવા સ્વરાશ્રય ભાવનું બળ વધે છે, ત્યારે એ એટલી હદે વધે છે, એ તબક્કા સુધી વધે છે કે સ્વરૂપથી વિરુદ્ધ એવો જે વિકલ્પ, નિર્વિકલ્પ સ્વરૂપથી વિરુદ્ધ એવો જે વિકલ્પ, એ વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થાય છે. જ્યારે ઉત્પન્ન થતો નથી ત્યારે જેની હૈયાતી ન હોય તેનો અનુભવ થવાનો પ્રશ્ન નથી. જ્યાં સુધી વિકલ્પ થતો હતો ત્યાં સુધી તેનો પોતા રૂપે અનુભવ જીવ કરતો હતો. શું કરતો હતો? કે જ્યાં સુધી વિકલ્પ ઉત્પન્ન થતો હતો તે વિકલ્પરૂપ પર્યાયનો પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે જે રીતે વિકલ્પ ઊભો થતો હતો તે હું વિકલ્પ રૂપ એવો અનુભવ થતો હતો. પણ એ વિકલ્પ જ્યાં ઉત્પન્ન થયો સ્વરૂપમાં અહમ બુદ્ધિના જોરને લીધે, એ વિકલ્પ જ ઉત્પન્ન થયો તો એનો અનુભવ થવાનો તો પ્રશ્ન ન રહ્યો. પછી તો જેના ઉપર લક્ષ છે અને જેમાં હું પણ કર્યું છે તેવી તદાકાર પર્યાયનો જ અનુભવ થાય છે. એને ચૈતન્યની પ્રાપ્તિ થઈ, શુદ્ધાત્માનો અનુભવ થયો, સમ્યક દર્શન થયું, અનુભવ જ્ઞાન થયું, મોક્ષ માર્ગ થયો, શુદ્ધોપયોગ થયો, એ વગેરે અનેક નામથી કહેવામાં આવે છે. ગુરુદેવના વચનોમાં આવો અધ્યાત્મનો વિષય એકદમ ખુલ્લો મૂકેલો છે. આ બધા આવી બધી જે અનુભવની ચર્ચા છે એ તો જ્ઞાનીઓના હૃદયમાં રહેલું રહસ્ય છે, એનું એ અંતરંગ પરિણમન છે, અંતરનું નિર્વિકલ્પ પરિણમન છે. એ કેમ થાય છે એ નીતિમાં આટલી વાત મૂકી દીધી છે. રાગથી ભિન્નતાપૂર્વક, રાગાદિની ભિન્નતા કરતા કરતા અને શુદ્ધાત્માની સન્મુખતાનો પ્રયત્ન કરતા કરતા, બે એક સાથે જ છે, પહેલા આ કરે છે ને પછી આ કરે છે એમ નથી. લક્ષ્મણ શુદ્ધાત્મા એવો છે, ઓળખાયો છે. ચાલતા વિકલ્પની આડમાં રહીને અનુભવ થતો નથી, તેથી ચાલતા વિકલ્પની આડને ગૌણ કરીને સીધો જ શુદ્ધાત્મા ઉપર જેનો પ્રયત્નનો મારો ચાલે છે, જોર ચાલે છે, અને જ્ઞાનમાં સીધું લક્ષમાં સીધું આત્મતત્વ છે, પરમાત્મ તત્વ છે, એ બાજુના જોરમાં રાગાદિની ભિન્નતા થતી જાય છે અને ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્તિ એટલે અનુભવ, ને અનુભવ એટલે પ્રાપ્તિ. આનું નામ ધર્મ છે. જેને જૈન ધર્મ એવું નામ આપ્યું છે એ આ જગ્યાએ ઉત્પન્ન થાય છે. પ્રથમ સમ્યક પ્રકારે ત્યાં કષાય ઉપર, વિભાવ ઉપર વિજય મેળવ્યો હોવાથી, જીત મેળવી હોવાથી ત્યાં જૈન પણ પ્રગટ થયું. પછી એ જીવ તિરિંચના ખોળિયામાં રહ્યો હોય તો પણ એ સાચો જૈન છે. અને કષાયની તાબેદારીમાં પ્રવર્તતો હોય તે જીવ ભલે જૈન કુળમાં જન્મ હોય, પરંપરાના કુળ પરંપરામાં, તો પણ એ ખરેખર જૈન નથી. જૈન નથી એમ કહો કે અજૈન છે એમ કહો, બે એક જ વાત છે. જરા કડક લાગે, તમે જૈન છે ને તમે અજૈન કયો છો? ભાઈ જૈન તો થવું પડે છે, એમ કઈ જન્મમાંથી જૈન થવાય છે એવું તો નથી. અથવા એ કોઈ સંપ્રદાય ને જ્ઞાતિનો મર્યાદિત પ્રકાર છે જૈન પણ, એમ પણ ખરેખર નથી. તો સમય જમણવાર કરે, સંઘપતિ થાય, સંઘની કે છે કે આટક થાય છે. પછી પરંપરાનું તો ઠેકાણું હોય ને, જૈન સંઘનો સંઘપતિ સંઘવી એમ કહેવાય છે. મૂળ જૈનપણાનું ઠેકાણું હોય આવું ચાલ્યું. હા, એ ખરેખર આ જૈન છે. તિરિંચના ખોળિયામાં હોય, ચાંદાળના ખોળિયામાં હોય, નારકીના દેહમાં હોય, તો પણ એ ખરેખર દેવ છે. એને દેવ કહ્યા છે. શ્રીમદજીને તો લોકો એવી રીતે સંબોધન કરતા, કૃપાળુ દેવના નામથી. આપણે ગુરુદેવને ગુરુદેવ કહીએ છીએ, પણ શ્રીમદજીને તો કૃપાળુ દેવના નામથી એમના અન્યાયો બહુમાનથી વચન પ્રયોગ કરતા, દેવ જ કહેતા છે. કેમ કે જે ઉપકાર દેવ દ્વારા થાય છે, જે ઉપકાર ગુરુ દ્વારા થાય છે, જે નિમિત્તત્વ શાસ્ત્રમાં રહ્યું છે, દેવ ગુરુ ને શાસ્ત્ર ત્રણમાં જે નિમિત્તત્વ રહ્યું છે, બિલકુલ એવું જ નિમિત્તવ, તે જ કક્ષાનું નિમિત્તવ, જેનાથી સમ્યક દર્શન પ્રગટે, અનુભવ પ્રગટે, એ સમ્યક જ્ઞાનીમાં રહેલું હોવાથી એમને બધી ઉપમા ઘટે છે. ઉપમા છે, ભીમગુરુ શાસ્ત્ર તો જે છે તે છે, પણ એ ત્રણેયનો સમાવેશ અહીંયા એકમાં લઈ ગયો છે પ્રત્યક્ષ ગણિત. જ્યાં ત્રિકાળી જ્ઞાયક પ્રભુ તરફ પરિણતિ ઢળી રહી હોવાનું આ સમ્યક સન્મુખ દશામાં, જ્યાં ત્રિકાળી જ્ઞાયક પ્રભુ તરફ પરિણતિ ઢળી રહી હોય, પોતાના પરમાત્મા તરફ પરિણતિ ઢળી રહી હોય, દિશા બદલાઈને બદલાઈને એનો વેગ ઢાળમાં જેમ વધારે ગતિ પકડે એમ પરિણતિ ઢળી રહી હોય, જ્ઞાયક ધારાની ઉગ્રતા અને તીક્ષ્ણતા હોય, જો કેવા શબ્દો આવ્યા છે, જ્ઞાયક તત્વ પોતે છે એ સંબંધીની ધારા ચાલી હોય, એ ધારામાં ઉગ્રતા આવી હોય, એ ધારામાં તીક્ષ્ણતા હોય, એટલે જોડે રહેલા રાગાંશને વિષય ન કરે, તીક્ષ્ણપણે પોતાના સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વભાવને જ વિષય કરે, સાથે રહેલા રાગાંશને વિકલ્પને વિષય ન કરે, એની અવગણના કરે, એની ઉપેક્ષા કરે, એની સામું ન દોરે, એની નજર ન હોય, એકલી નજર શુદ્ધાત્મા ઉપર હોય, ત્યાં છેલ્લો કયો વિકલ્પ હોય, એ સ્થિતિમાં વિકલ્પ છેલ્લો આ જ હોય, એનો કોઈ નિયમ ગમે એવો કોઈ નિયમ નથી કે એને આ જ વિકલ્પ કર્યો હોય એવો કોઈ નિયમ નથી, કેમ કે વિકલ્પ મંદ પરિણામે થાય છે, મંદ રાગે થાય છે, સ્થૂળ વિકલ્પના બદલે સૂક્ષ્મ અંતરજલ્પ થઈ જાય છે, સ્થૂળ વિકલ્પ ચાલતા નથી, જે મનના સ્થૂળ વિકલ્પ ચાલે છે એ મન પણ શાંત થવાની તૈયારીમાં છે, મનનો પણ અંત આવે વિકલ્પનો, એટલે ત્યાં પણ સૂક્ષ્મ વિકલ્પ થઈ જાય છે, વિકલ્પ મને ઘસારો ક્ષય લાગુ થયો છે, એ ઘસાતો ઘસાતો વિકલ્પ બંધ થઈ જાય છે, ત્યારે એને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય છે. એમાં આ વિકલ્પ હોય તો એને નિર્વિકલ્પ થાય, એ પ્રશ્નમાં રહેલો જે હેતુ છે, પૂછનારનો જે હેતુ છે એનો પણ એમાં નિષેધ છે. નિયમ તો નિયમ તરીકે નથી જ કે આવો વિકલ્પ કરે નિર્વિકલ્પ થાય, એવું તો નથી જ, પણ પ્રશ્ન પૂછનારનો એવો હેતુ છે કે એવો કઈ હોય તો અમે એ જ વિકલ્પ કર્યા કરીએ, તમે બતાવી દો કે અમને છેલ્લો આવો વિકલ્પ હતો, અનુભવીને પૂછે કે આપ બતાવી દો કે છેલ્લો અમારો વિકલ્પ આવો ચાલતો હતો, જ્ઞાયકનો વિકલ્પ ચાલતો હતો, તો જ્ઞાયક 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 જ્ઞાયકનો જ વિકલ્પ કર્યા કરીએ, કે એવું કાંઈ અમારું ધ્યાન રહ્યું નથી. ખરેખર તો નિર્વિકલ્પ થનારને કયો વિકલ્પ ચાલે છે એના ઉપર ધ્યાન નથી, આ વિકલ્પ ચાલે છે માટે અનુભવ થશે એ તો પ્રકાર જ નથી, એનું ધ્યાન નથી, એની નજર નથી, એનું લક્ષ નથી એના ઉપર. છતાંય એમ તો કહી શકે છે કે આ વિકલ્પ છેલ્લો હતો માટે નિર્વિકલ્પ થયો એવો કોઈ નિયમ નથી, એ પોતાના સ્વાનુભવથી કહી શકે છે. એટલે બહુ એક્ઝેક્ટ પૂર્વ ભૂમિકાની અહીંયા બહુ શબ્દચિત્રથી આખું ચિત્ર લીધું કર્યું છે, જેવું છે એવું બિલકુલ, કે જ્યાં ત્રિકાળી જ્ઞાયક પ્રભુ તરફ પરિણતિ ઢળી રહી હોય, ઢળણ થઈ ગયું હોય, પરિણતિનું વલણ થઈ ગયું હોય, ધડો સન્મુખ થઈને પોતાના પરમાત્મા પ્રત્યે જે ધડો પરિણામમાં આ હું એમ કરી દઉં, અને એમાં એ જ્ઞાયક ધારા એને કહે છે, એ જયો એ પરિણતિને જ્ઞાયક ધારા કહે છે. પણ અનુભવ થયા પહેલા જ્ઞાયક ધારા કે એ સમ્યક દર્શનની નજીકની સ્થિતિ, પૂર્વ ક્ષણોની સ્થિતિ એ લગભગ એવી જ હોય છે જેવી સમ્યક દર્શન પછી. એ પ્રત્યક્ષ અનુભવ નથી થયો એટલો જ ફેર છે, પણ લક્ષ્મણ તો બરાબર એ જ આત્મા છે કે જેનો અનુભવ થવાનો છે. જેનો અનુભવ થવાનો છે એનું સીધું લક્ષ્ય છે. રાગાંશ ઉત્પન્ન થયેલો વિકલ્પાંશ છે એની આડ હવે તોડી નાખી છે, એની આડમાં નથી રહ્યો, પડદો નથી એનો, સીધું કામ કરે છે પુરુષાર્થ. પણ જે ઉગ્રતાનો જે તબક્કો આવવો જોઈએ એ તબક્કામાં થોડી વાર છે એવા જીવનો અહીંયા ચિતાર લીધો છે. ઉગ્રતા અને તીક્ષ્ણતા તો ચાલુ થઈ ગઈ છે, પુરુષાર્થનો પાવર ફાટ્યો છે ત્યાં. જેમ આગ ઓલવવા માટે બંબામાંથી ધોધમાર પાણીની વર્ષા કરવામાં આવે છે, એમ પુરુષાર્થનો બંબો ફાટ્યો છે. સમ્યક સન્મુખ થઈને એ નિર્વિકલ્પ અનુભવની નજીકની ક્ષણોમાં વર્તનારો જીવ છે એની પરિણતિ જ્ઞાયક ઉપર, નિષ્ઠ જ્ઞાયક પ્રભુ ઉપર ઢળી ગઈ છે. જ્ઞાયકની ધારાની ઉગ્રતા એ ધારા પરિણામ ધારામાં ઉગ્રતા વર્તી રહી છે. તીક્ષ્ણતા એટલી છે કે જ્યાં સાથે ચાલતો સૂક્ષ્મ વિકલ્પાંશ છે એને પણ એ વિષય કરતા નથી, એને છોડી દે છે. કેટલો નજીક છે છતાં એને છોડી દે છે એવી સ્થિતિમાં પૂછનારને એમ કહે છે કે કયો વિકલ્પ હોય એવું શું તું પૂછે છો? અહીંયા વિકલ્પની ક્યાં વાત કરવી છે? હા પ્રશ્ન પૂછો તો આપણે તે દિવસ હતા ત્યારે આ પ્રશ્ન પૂછો, એ જ ઉત્તર દીધો હતો. વિકલ્પનો કોઈ નિયમ નથી, ત્યાં વિકલ્પનો કોઈ નિયમ નથી, એ જ વાત ચાલે છે. હા ઉપયોગ કરતા છે અહીંયા પરિણતિની મુખ્યતા છે. ઉપયોગ જો શુદ્ધાત્મા ઉપર આવી જાય તો શુભ ઉપયોગ થાય, પણ હજી સમ્યક દર્શન નથી થયું, શુદ્ધ ઉપયોગ નથી થયો, એ પહેલા નિક્ષણ છે. એટલે અહીંયા પરિણતિની મુખ્યતા છે ખરેખર તો. ઉપયોગમાં શુદ્ધાત્મા લેવાનો પ્રયત્ન છે, પણ હજી ઉપયોગ શુદ્ધાત્મા ઉપર સ્થિર થતો નથી. પરિણતિ તો કામ કરે છે, બરાબર કામ કરે, જોરદાર કામ કરે છે. તો એ ઉપયોગમાં વારંવાર લે છે, પરિણતિ ચાલે છે ત્યારે ઉપયોગમાં વારંવાર લે છે, પણ રાગ ભળે છે. ઉપયોગમાં શું થાય છે? સાથે સાથે રાગ ભળે છે, એટલે અશુદ્ધ ઉપયોગ વર્તે છે, શુદ્ધ ઉપયોગ નથી થતો. જ્યાં એમ લે છે કે હું આ જ્ઞાયક એમ જ્યાં ઉપયોગમાં લેવા જાય છે તો રાગાંશની ઉત્પત્તિ હારવાર થાય છે, એટલે અશુદ્ધ ઉપયોગ ચાલે છે હજી. એટલે એ અશુદ્ધ ઉપયોગ છે ત્યાં સુધી શુદ્ધ ઉપયોગ નથી. એક કાળે ઉપયોગ અશુદ્ધ પણ હોય, ઉપયોગ શુદ્ધ હોય એમ ન બને. પણ અશુદ્ધ ઉપયોગ હોય ત્યારે પરિણતિ બરાબર કામ કરતી હોય એવું બને. પૂજી બહેન શ્રી બહુ સારી વાત કરે છે, કોઈ કોઈ વાત આ વાત કરે છે, જરા ધ્યાન દેવા જેવી છે. મુમુક્ષુને પરિણતિ થઈ જવી જોઈએ. આત્માનું એનું એવું વલણ હોય, આત્મ પ્રાપ્તિની એવી ભાવનાને લગ્ન હોય, આના ઉપર જયારે એમનું વજન આવે છે ત્યારે એ સાથે સાથે આ વાત કરે છે કે એની પરિણતિ થઈ જવી જોઈએ. એ પરિણતિમાં પછી ઉગ્રતા અને તીક્ષ્ણતા આવે તો અનુભવનો અવસર છે આગળ. જેમ સંસારી જીવને એક સંસારની પરિણતિ થઈ ગઈ છે એટલે ઉપયોગમાં એ શાસ્ત્ર વાંચે ત્યારે આત્મા શુદ્ધ છે, અનંત ગુણનું ધામ છે, નિધાન છે, પરમાત્મા છે, સાક્ષાત સિદ્ધ છે, તો એ બધું આમ ઉપયોગમાં લઈએ પણ ઓલી પરિણતિ બીજું કામ કરે છે. આ તકલીફ છે અહીંયા, એટલે એનો ઉપયોગ છે એ બધો બેકાર જાય છે, કામ કરતો નથી, એનું કોઈ ફળ આવતું નથી. એટલે પહેલા એને મુમુક્ષુ દશામાં પરિણતિ થઈ જવી જોઈએ. જો પરિણતિ થઈ જાય તો એ કામ ઘણું કરવા લાગે છે. લત લાગી એક લત થઈ જવી જોઈએ. હા, એમને લત થઈ જવી જોઈએ. લત છે એક આકર્ષણનો વિષય છે ને. લતને તપાસો તો શું છે કે એ વિષય ઉપર એનું આકર્ષણ છે. એમ અહીંયા એને શુદ્ધાત્માની જો ઓળખ થઈ છે, નિશ્ચય થયો છે કે આવો મહાન પરમાત્મા પ્રભુ પોતે છે, તો એનું એક અંતર આકર્ષણ ઊભું થાય અને તો પરિણતિ એ બાજુની એક ઘડાઈ જાય, ઊભી થઈ જાય. એ પરિણતિ આગળ વધીને અનુભવ કરી જાય છે, એ અનંત ભવનો છેદ કરવાની સ્થિતિમાં આવે છે. આ પરિણતિ થાય અને સંસ્કાર પડી જાય છે. વિશેષ વાત એ છે કે એને સંસ્કાર પણ એને પડી જાય છે, પરિણતિ વાળાને સંસ્કાર પડે છે. પરિણતિ પરિણતિ લબ્ધરૂપ જ છે ને, પણ એક વિશેષતા છે કે જ્યાં આવી ચૈતન્ય જાગ્રત આત્માની પરિણતિ થાય છે ત્યારે અત્યારે જે લબ્ધ પરિણતિનો ખ્યાલ રહેતો નથી કે કેવી પરિણતિ છે, ખ્યાલમાં આવતી નથી, પકડાતી નથી, એ પછી એને પકડાય છે. એ વિશેષતા થાય છે કેમ કે એમાં જોર છે ને, જાગૃતિ ત્યાં છે કે પછી એને પકડાવવા માંડે છે. એટલે જે વેદનનો વિષય જ્યાં જ્યાં શાસ્ત્રોનો આવે છે ત્યાં એને બરાબર સમજાય છે કે આ આત્માનું જ્ઞાન વેદન સૂચિત છે, જ્ઞાનમાં જ્ઞાન વેદન સૂચિત છે, વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના સૂચિત છે, એને ત્યાંથી સમજાય છે. એ બહુ મર્મસ્થળ છે. એટલે પ્રશ્નને એ રીતે ઉત્તરમાં આપ્યો છે કે કયો વિકલ્પ હોય એ વાત છોડી દેતો, એ ધ્યાન દેવા જેવો વિષય નથી. સમ્યક દર્શન નિર્વિકલ્પ થનારને કયો વિકલ્પ કરવાનો હોય ને કયો વિકલ્પ કરે ને કયો વિકલ્પ કરે તો થાય એ વાત પણ છોડી દેતો. વિકલ્પથી તો દૂર જવાની વાત છે, વિકલ્પ કરવાની વાત તો અહીંયા છે નહીં. ઉલટાનો થાય પણ મંદ થાય, સૂક્ષ્મ થઈ જાય, ઘસાઈ જાય, એનાથી પણ ભિન્ન પડીને એકાકાર શુદ્ધ શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગે કરીને પણ એકાકાર થવાનો પ્રયત્ન જેને માંડ્યો છે એની પરિણતિની ધારા બહુ ઉગ્ર થાય છે, સૂક્ષ્મપણે કામ કરે છે અને એ ઉપયોગમાં પણ વિકલ્પાંશની અશુદ્ધતા ઉત્પન્ન થાય એવું જોર પકડીને કેવળ શુદ્ધ ઉપયોગ રહી જાય એવી ઉપયોગની દશા થાય છે ત્યારે વિતરાગ સ્વરૂપનો વિતરાગી ભાવે અભેદ અનુભવ થયો એમ કહેવામાં આવે છે. પર્યાયની અંદર ઊંડાણમાં ધ્રુવ પાતાળમાં લઈ જાય, કેવા શબ્દ આવ્યા છે. પર્યાયની અંતર્મુખ કરી છે, સ્વસન્મુખ કરી છે, એને ઊંડાણમાં વેદનમાં, ઊંડાણમાં એટલે એના
વેદનમાં
વેદનમાં ધ્રુવ ધામ જ્યાં છે, પાતાળમાં ધ્રુવ ધામ છે, ત્યાં લઈ જાય એટલે એની સાથે ભાવે અભેદતા સાધે, ત્યાં ભગવાન આત્માની પ્રાપ્તિ રૂપ સમ્યક દર્શન થાય છે. ત્યાં ભગવાનની મૂર્તિ છે, એ મૂર્તિના દર્શન થાય છે, એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એટલે તો લોકોએ બહારમાં મૂર્તિ ઘડી, અંદરમાં ચૈતન મૂર્તિ હોવાથી બહારમાં પણ મૂર્તિ ઘડી. દર્શન કરો, આ શાંત મૂર્તિના દર્શન કરો. આ નથી ઊંડાણ 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 નો પ્રશ્ન ઘણી વાર ચાલે છે. આ ઊંડાણ ઊંડાણ શું, પણ ઊંડું ઊંડું શું છે, ઊંડે ઊંડું શું છે? આ કોઈ વેદનામાં ઘણી વાર ફસાય છે ત્યારે નથી કહેતો મારો ઉપયોગ ઊંડો 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 ઉતરી જાય છે, સમજણ પડતી નથી, શું થઈ જશે, અને પછી બેભાન થઈ જાય છે.
બરોબર,
ત્યાં પછી વેદનાનો વિકલ્પ નથી રહેતો. એમ અહીંયા જ્ઞાન વેદનને થી ગ્રહે છે, વિનાયક આત્માને જ્ઞાન વેદનથી પકડે છે, એ વેદનની ઉગ્રતામાં આવે છે, એ ઊંડો જાય છે વેદનામાં, જ્ઞાન વેદનામાં ઊંડો જાય છે. એ પણ વેદના છે, એને ભાવસ્વરૂપ કહ્યું છે. પાછળ છે એમ ત્યાં વેદના શબ્દ વાપરો છે. આ સાતા સાતાની વેદના થાય છે ને, એનાથી આ જ્ઞાન વેદનાની વાત છે. શુદ્ધ ચેતના, વિકલ્પ વિનાની જ્ઞાન વેદના કેવી છે, અંતરમાં જ્ઞાન વેદન ઉંડાણમાં કેવું છે, તેનું અંતર લક્ષ્ય કરવું, તેમાં હું પણ ગ્રહણ કરીને એનું લક્ષ્ય કરવું, તેનું નામ ભાવશ્રુતનું લક્ષ છે. અહીંયા ભાવશ્રુત લીધું છે. આ સાંભળે ભાવશ્રુત નહીં, સાંભળે તે દ્રવશ્રુત, શાસ્ત્ર તો દ્રવશ્રુત છે, પણ વિકલ્પ થાય શાસ્ત્ર સંબંધીનો સાંભળવાનો, અને ઉપયોગ જાય શાસ્ત્ર ઉપર કે સાંભળવા ઉપર, ત્યાં સુધી તો દ્રવશ્રુત છે. પણ બહુ ભાવથી સાંભળે તો હોય તે ભાવશ્રુત નહીં, કે બહુ ભાવથી સાંભળે ક્યારે, કે આ વિકલ્પ વિનાની જે જ્ઞાન વેદના છે એના અંતર લક્ષમાં આવે ત્યારે એને ભાવશ્રુત છે. અહીંયા તો અનુભવ ઉપર જ વાત લેવી, પછી જ્ઞાન વેદનામાં તો અનુભવની જ વાત લેવી, પછી આ બહુ સમ્યક સન્મુખની નજીકની ક્ષણો એ સ્થિતિ લગભગ એવી છે. પણ એને પ્રધાનપણે કહેવામાં આવતું નથી, કેમ કે નહીં તો લોકો પછી બીજી કલ્પના એ ચડે કે આપણને કાંઈક આવું થાય છે, આપણને કાંઈક આવું થાય છે. હવે આવું થાય છે એની તો દ્રષ્ટિ છોડવાની છે, થાય છે એને એના ઉપર દ્રષ્ટિ નથી. આ તો વર્ણન વિષય ચાલે ત્યારે એનું વર્ણન ચાલે છે, અને વર્ણન ઉપરથી સમજી શકે છે કે આ વર્ણન કરનારને કાંઈક આ વિષયની ખબર છે.
બરોબર,
પણ વર્ણન કરે છે એટલે એ પર્યાયની પ્રધાનતામાં હું આવી જઈશ નહીં, વર્ણન કરનારને એની પ્રધાનતા નથી. શુદ્ધોપયોગ કે શુદ્ધોપયોગ પહેલાની સન્મુખની દશા કે ત્યાર પછીની દશા એ કોઈ વાત ઉપર લક્ષ નથી. જેને જ્ઞાયક જોયો, જ્ઞાયકનો નિશ્ચય થયો, અને જેને લીધે એ જ્ઞાયકને સન્મુખ થયો, એ એવું મહાન સામર્થ્યવંત તત્વ છે કે પછી એને વર્તમાન દશા ઉપર એને નજર કરવાનું મન થતું નથી. ખ્યાલ તો આવી જાય છે પણ એ ગૌણ કરી નાખે છે, ખ્યાલ આવે છે તો પણ એને મુખ્ય કરતા નથી. અસંખ્ય લાખ કરોડ અબજ નહીં, અસંખ્ય સંખ્યાની પાર જાવ એટલા જીવો છે. એમાં તારો એક નંબર વધ્યો તો એમાં હું પણ, હવે એમાં કેટલામો નંબર તારો? હા, બહુ ગમ કરીશ, ઘણી ગમતા કરી છે. જોર હતું ને, જોર હતું. હા, એમાંથી સ્વભાવના, આમ તો સ્વભાવનો લક્ષ્ય, પણ અહીંયા વેદન થી ઉપાડ આવે છે, ગ્રહણ આવે છે. હસ્તી છે ને, હસ્તી છે ત્યાં. જે અંતર પરિણતિ છે એ તો વિકલ્પ વગરની જ છે ને. જે જ્ઞાન સામાન્ય જ્ઞાન છે એમાં તો વિકલ્પ ક્યાં રહ્યો? વિકલ્પ તો વિશેષમાં જાય છે. હા, એ સામાન્ય જ્ઞાનનો વિષય છે. જે જ્ઞાન વેદન છે એ જ્ઞાન સામાન્ય રૂપે છે, જ્ઞાન વિશેષ રૂપે નથી. આમ જુઓ ને, કોઈ એમ કે ભાઈ તમને પેટમાં દુખે છે ને વેદના થાય છે, એ વેદના કેવી થાય છે? ઓકે, એ તો વેદના થાય એવી થાય, એને કંઈ શબ્દ દ્વારા કેવી રીતે કહે? એનું કઈ શબ્દનું વર્ણન થાય છે? કઈ કે કો કઈક ભાઈ ગોળો ચડે છે, પણ એ તો થતો એને ખબર પડે ગોળો એટલે શું? કોઈ કે સૂળ ભોંકાય છે, પણ એ સૂળ ભોંકાય એટલે હું અંદર ક્યાં સૂળ હતી કાંઈ? પણ કાંઈક ને કાંઈક બતાવવા માટે કહે, પણ એ વેદના એ વેદના છે, એને કાંઈ કહી શકાતી નથી. એ તો હજી વિભાવિક ભાવ છે. આ તો સ્વાભાવિક ભાવ છે. જે નિર્વિકલ્પ સ્વભાવ છે એના રૂપ, જે એના રૂપ જે જ્ઞાન છે, એ રૂપ જે જ્ઞાન છે એ જ્ઞાન વેદના છે, એ સામાન્ય જ્ઞાન છે. એને કહેવાય કેવી રીતે? એનો કોઈ વર્ણન થવાનો તો વિષય નથી. રાગની અપેક્ષા છોડીને, અહીંયા જો આટલું વિશેષ લીધું છે, ક્યારે લક્ષમાં આવે છે કે રાગની અપેક્ષા છોડીને ચાલતા રાગાંશની ઉપેક્ષા કરતા એમ, અને સ્વનું લક્ષ કરતા ભાવશ્રુત ખીલે છે, અને જે ભાવશ્રુત ખીલે છે તે ભાવશ્રુતમાં આનંદના ફુવારા, ત્યાંથી આનંદ ફુવારાની જેમ પ્રગટ થાય છે. અસંખ્ય પ્રદેશે આનંદનો ફુવારો છંટાઈ જાય છે. જેમ કોઈ ફુવારા નીચે ના આવે તો આખા શરીરે ઠંડક વળે છે, એમ અસંખ્ય પ્રદેશે એને આનંદ છવાય છે. કહે છે કે આનંદનો ફુવારો અંદર જે આનંદનું સરોવર હતું એમાંથી છંટાણો, પ્રદેશે પ્રદેશે અગાધ આનંદનું સરોવર હતું એમાંથી પહેલો ફુવારો આવ્યો સમ્યક દર્શન થતા. બરોબર, એને જાણ્યું કે સિદ્ધ પરમાત્માને પરમાનંદ કેવો હોય છે એનો નમૂનો એને અહીંયા ચાખવા મળ્યો. આમ એ તરી ગયો જીવ, એ જીવ ભવથી છૂટી ગયો. એ વિકલ્પનો પ્રશ્ન પૂછ્યો છે, પણ ઉત્તરમાં વિકલ્પ નથી હોતો તો શું હોય છે, પરિણામમાં કયો પ્રકાર હોય છે કે જે પ્રકારમાં આગળ વધીને વિકાસ કરીને શુદ્ધોપયોગ રૂપ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવામાં આવે છે, એ વાતનું વર્ણન આવ્યું છે. 562 પ્રશ્ન કર્યો છે. મોક્ષનું કારણ સંભાવ છે, એ સંભાવ કરીએ તો મોક્ષ થાય ને? મોક્ષનું કારણ સંભાવ ગણવામાં આવ્યું છે. અમે સંભાવ રાખીએ તો અમને મોક્ષ થાય ને? પ્રશ્ન પૂછનારને શું છે કે કોઈ અમને હેરાન કરે, પજવે, તો પણ અમે શાંતિ રાખીએ? અમને ઉપદ્રવ કરતા હોય એને પણ અમે એની સામે કાંઈ ન કરીએ, ક્રોધ કરે એની સામે ક્ષમા રાખીએ, અથવા કોઈ અમારી પ્રશંસા કરે, અમને અનુકૂળતા આપે, તો પણ અમે એના પ્રત્યે ખેંચાઈ ન જઈએ, એના પ્રત્યે અમે બહુ રાગ ન કરીએ, એના દ્વેષના નિમિત્ત પ્રત્યે દ્વેષ ન કરીએ, અને રાગના નિમિત્ત પ્રત્યે અમે રાગ ન કરીએ, એવી સ્થિતિમાં અમે રહીએ તો સંભાવ ખરો ને? માનસિક સ્થિતિની કલ્પના કરે છે. માનસિક સ્થિતિ અમે રાગના નિમિત્ત પ્રત્યે રાગ કરતા નથી, ભલે રાગના નિમિત્તો ઉદયમાં આવે, અમે રાગ કરતા નથી, રાગની પ્રવૃત્તિ કરતા નથી. રાગના નિમિત્તો હયાત હોવા છતાં અમે એનો રાગ કરતા નથી. કોઈ દ્વેષના નિમિત્તો ઊભા થાય તો અમે દ્વેષ કરતા નથી. એક મનથી નક્કી કરી નાખ્યો હોય, દ્રઢ સંકલ્પ કર્યો હોય, નિશ્ચય દ્રઢ કર્યો હોય કે આપણે રાગ દ્વેષ કરવા નહીં, તો એ રીતે બહારમાં પ્રવૃત્તિ દેખાય એવી રીતે એને સ્થૂળ રાગ દ્વેષ ન થાય. અથવા એ જ વખતે એવો એને વિકલ્પ આવે કે અહીંયા મારે રાગ કરવો નથી, દ્વેષનો પ્રસંગ પણ અહીંયા મારે દ્વેષ કરવો નથી, એમ વિકલ્પ આવે અને ન કરે જે રીતે માર્ગમાં દેખાય એ રીતે, પણ એવો રાગ કરે કે આ કરવો નથી, આ કરવું નથી, એમ એવો રાગ કરે, એ કોઈ સંભાવનું સ્વરૂપ નથી. એવો વિકલ્પ થાય એ કોઈ સંભાવનું સ્વરૂપ નથી. એમ સંભાવ શું ચીજ છે અહીંયા બતાવે છે પરમાત્મા. કોઈ એવી રીતે ઉપરથી કલ્પના કરી દે કે મોક્ષનું કારણ તો સંભાવ કયો છે અને એ સંભાવ કરીએ તો મોક્ષ થાય, એ વાત તો બરાબર ખરી કે નહીં, કન્ફર્મ કરાવે છે, પકડાવી દે છે, આ પાડો તમે. તો કે જો ભાઈ અમે તો આ સંભાવ ગણીએ છીએ, આવો સંભાવ થાય અને જરૂર મોક્ષ થાય એ વાત છે, તારી કલ્પનામાં હોય એવા સંભાવની વાત નથી, પણ જો અમે કહીએ છીએ એ પ્રકારે સંભાવ છે તો એ જરૂર મોક્ષનું કારણ છે. ઉત્તર કે સંભાવ એટલે વિતરાગતા, સંભાવ એટલે તીવ્ર રાગ દ્વેષનો અભાવ કરીને મંદ રાગ દ્વેષ થાય, મંદ રાગ થાય, દ્વેષ નો થાય, મંદ રાગ જ થાય એટલે સંભાવ છે એમ નથી. મંદરાગને સંભાવની કક્ષામાં તું ગણીશ નહીં, સમજીશ નહીં કે ઓળખીશ નહીં. અમારું અપમાન કર્યું પણ અમે કાંઈ નથી ગણ્યું, ભલે જેમ કરવું અમારે કાંઈ કરવું
સંભાવ
નહીં, બિલકુલ સંભાવ નથી. રાગની મંદતા થઈ છે
સંભાવ.
જેટલા કોઈ વિચાર વિકલ્પ સહિત પરિણામ છે એમાં રાગની મંદતા બહુ બહુ તો થાય છે તીવ્રતા મટીને, પણ એથી કાંઈ એ સંભાવનું સ્વરૂપ છે અથવા એ વિતરાગતા છે એમ બિલકુલ નથી. દ્રવલિંગી મુનિ તો ત્યાં સુધી શાંતિ રાખે છે, પોતાને પરિસર કરનાર, ઉપસર્ગ કરનાર, પરિસર તો કુદરતી છે પણ ઉપસર્ગ કરે, દેવ મનુષ્યને તિર્યંચકૃત ઉપસર્ગ કરવામાં આવે છે, એટલે હેતુ હોય સામે જીવંત પ્રાણીનો પ્રતિકૂળતા દેવાનો. તો પણ એવી રીતે શાંતિ રાખે છે કે હું જૈન મુનિ છું, જૈનનો મુનિ હોવાથી મારે કશાય કરવો યોગ્ય નથી, શાંતિ ધારણ કરવી એ જ મારું કર્તવ્ય છે, ક્ષમાનું પ્રદાન કરવું એ જ મારો ધર્મ છે, એ જ જૈન મુનિનો ધર્મ છે, તેથી કોઈ પણ ઉપસર્ગ કરતા પ્રત્યે મારે જરા પણ દ્વેષ કર્તવ્ય નથી. એવું એને વિચાર આવે, આધાર શું લીધો એને? વર્તમાન દિશા અંગે અંગીકાર કરી છે, પર્યાયનો આધાર લીધો, સ્વદ્રવ્યનો નહીં એનો આધાર લીધો, વર્તમાન ઉદયનો આધાર લીધો છે, પારિણામિક ભાવનો નહીં, ઉદય ભાવનો આધાર લીધો. એ સંભાવ નથી, ભલે ઉપસર્ગ સહન કરે છે અને ઉપસર્ગ મૌનપણે સહન કરતો હોવા છતાં ત્યાં સંભાવ નથી. પણ શાંતિ તો રાખી છે કે શાંતિ રાખી છે, ક્રોધાદીનો ત્યાગ કર્યો છે, એવી જે ક્રિયા થઈ તે ક્રિયા કોની આધારે થઈ એના ઉપર એનું મૂલ્યાંકન છે. ક્રિયા થઈ એનું મૂલ્યાંકન નથી, પણ ક્રિયા કોના આધારે થઈ, જેમ કોઈ પણ કાર્યમાં આશય ઉપર એનું મૂલ્યાંકન છે, કાર્યનું મૂલ્યાંકન નથી, એમ અહીંયા પણ કોના આધારે પરિણામ ઊભું થયું શાંતિનું,
બરાબર
એ વાત જોવામાં આવે છે. તો એ કઈ સંભાળનું સ્વરૂપ નથી એમ. એટલે ઉત્તરમાં પહેલી વાત એ લીધી છે કે સંભાવ એટલે વિતરાગતા, રાગની મંદતા નહીં પણ રાગનો અભાવ. વિતરાગતા અને રાગ મંદરાગમાં ફેર છે, મંદરાગમાં રાગની હસ્તી છે, હયાતી છે, મોજૂદગી છે, અને વિતરાગતામાં રાગનો અભાવ છે, ભલે જેટલે અંશે વિતરાગતા થઈ હોય મોક્ષ માર્ગીને ધર્મીને, જેટલે અંશે વિતરાગતા છે વિતરાગતામાં રાગ નથી. અને એ જ પરિણામમાં જ્યાં રાગ છે જેટલે અંશે રાગ છે, રાગમાં વિતરાગતા નથી. બે ધારા જુદી પડી ગઈ છે, વિતરાગ ધારા અને રાગ ધારા. સાધકજીને બે ધારા ચાલે છે, એમાં રાગમાં વિતરાગતા નથી ને વિતરાગતામાં રાગ નથી. એ જેટલી વિતરાગતા છે એટલો સંભાવ છે, એટલે પૂરેપૂરો સંભાવ સાધક દશામાં હોતો નથી. એટલે જ્ઞાનીના વૈરાગ્ય ની કિંમત ક્યાં આંખમાં આવી? જયારે એકડો છે મીંડાની સાથે, એકડો છે. જેમ બીજા સદગુણો નો પણ મહિમા કરવામાં આવે એમ એમના વૈરાગનો પણ મહિમા કરવામાં આવે. વૈરાગી હોય તો દેખાય, તો કોઈ જ્ઞાની તો વૈરાગી ન દેખાય. એવો ઉદય હોય, ચક્રવર્તી હોય, ઇન્દ્ર હોય, વૈરાગી ન દેખાય. અંતર વૈરાગી હોય, બહારમાં વૈરાગી ન દેખાય. એટલે તો શ્રીમદજીના વિષયમાં લોકો ભ્રમમાં પડતા હતા. ઠાકોર દુકાને જાય છે અને વેપાર કરે છે, હજારો નો વેપાર, લાખો ત્રીજી વિષય રંગન સાથે વેપાર કરતા, પરદેશનો વેપાર કરતા. એ જમાનામાં 100 વર્ષ પહેલા વૈરાગ કેમ ગણવો? વીરા મૂર્તિના પડીકા ફેરવતા હોય, હાથમાં ઝવેરાતના પડીકા આવે મોટા મોટા કિંમતી, વૈરાગ ક્યાંથી આવ્યો? એ વૈરાગ છે એ કોઈ ઉદયમાં જોવાની ધી નથી. ગુરુ તો પહેલેથી ત્યાગી જેવી દિશામાં રહ્યા હતા, તો પણ થોડો આ મોટરનું બીજું ત્રીજું જોવે તો માણસ ટીકા કરે, આમાં ક્યાં વિરાજ છે? આવી તો મોટી ભપકા વાળી મોટર છે, લાંબી લાંબી ટીકા કરતા એ કઈ વિરાજનું જોવાનો વિષય નથી. સાંભળી છે કે નહીં? નજીક જવું પડે છે. જ્ઞાનીને ગુરુદેવ પકડે, જ્ઞાનીના કાળ જ્યાં ઓળખવા એ કઠણ વાત છે, એ બાહ્ય દ્રષ્ટિનો વિષય નથી. કેમ કે અવિરોધ ગુણ સ્થાનમાં તો જીવો ઉદય હોય એવા પરિણામની ક્રિયા જોવામાં આવે. જ્ઞાન અજ્ઞાન ભાવે બાંધેલા કર્મ જ્ઞાન દશામાં ઉદયમાં આવેલા છે. જેટલા બંધાય બધા અજ્ઞાન દશામાં બંધાયેલા છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરમણ ત્રણેય પ્રકાર ચાલુ હતા દર્શન જ્ઞાન ચારિત્રમાં. ત્યારે જે કર્મ બંધાણા એની એનો ઉદય વિસ્તાર એને ત્યારે કઈ પૂરો ન થઈ ગયો, તો બધા સ્થિતિ પડીને આવ્યા હતા. અંદરમાં આત્મા એ પલટો માર્યો અછીનતો, જ્ઞાન દશા પ્રગટ કરી, કર્મ બધા ઉદયમાં આવવા માંડ્યા. એ તો આવે જ એના ક્રમે. કોઈ પણ પ્રકારના ઉદયના ક્રમમાં હાનિ વૃદ્ધિ કરવી નહીં. ઉદયને સમ્યક પ્રકારે વેદવો તે જ્ઞાનીઓનો સનાતન ધર્મ છે. 408 નંબરનો પત્રાંક છે એમનો. તેથી અમને કાંઈ પણ ઉદયમાં હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા રહી નથી. ક્રમશ ભોગવાઈ જાય છે એને સમ્યક પ્રકારે, એટલે આત્મસન્મુખ રહીને વેદવામાં આવે છે ત્યાં સંભાવ છે. આ ઉદય ઠીક આવ્યો ત્યાં સંભાવ નથી, આ ઉદય અઠીક આવ્યો ત્યાં સંભાવ નથી. એટલે એમ કહ્યું કે એ સંભાવરૂપ વિતરાગતા દ્રવ્યને પકડે ત્યારે આ એનો સિદ્ધાંત લીધો છે કે અંદરમાં પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ જે આત્મદ્રવ્ય છે, પૂર્ણ વિતરાગ સ્વરૂપ છે આત્મદ્રવ્ય, એને પકડે એટલે એમાં એકાકાર હું પણ થાય, એમાં અસ્તિત્વ રૂપાઈ જાય, સ્થપાઈ જાય, અને ચાલતા રાગમાં અસ્તિત્વ ખસી જાય. નહીતર શું છે, રાગમાં હું પણ એમ એની હસ્તી વિદાય છે, અસ્તિત્વ એને રાગમાં રાખ્યું છે, એ અસ્તિત્વ ત્યાંથી ખસી જાય અને શુદ્ધ આત્મામાં દ્રવ્યમાં અસ્તિત્વ થાય, થપાય ત્યારે એને દ્રવ્યને પકડ્યું એમ કહેવામાં આવે છે. અને એ રીતે સ્વદ્રવ્યમાં અસ્તિત્વને વેદતા વિતરાગતા થાય છે અથવા સંભાવ થાય છે. એ પહેલા માનસિક શાંતિને સંભાવનું નામ આપી શકાય નહીં. લોકો જે ભૂલ્યા છે આવા સ્થળે ભૂલેલા છે. માનસિક શાંતિ થાય છે ત્યાં એને આત્માની શાંતિ થઈ, ઘણી મંદતા વિશેષ પ્રકારે કોઈ મંદતા થાય તો એને આત્માની શાંતિ થઈ એમ જોવે છે. એટલે મંદરાગને જ વિતરાગતા માને છે, અથવા મંદરાગને રાગનો અભાવરૂપ સાધનાને આરાધના માને છે. એ પૂરેપૂરી તત્વની 100% તત્વની ભૂલ છે. અને જ્યાં તત્વની ભૂલ છે ત્યાં બુદ્ધિપૂર્વક તત્વની ભૂલ છે, બુદ્ધિથી સમજીને તત્વની ભૂલ છે, ત્યાં ગ્રહિત મિથ્યા દર્શનનો સદ્ભાવ છે. અગ્રહિત અનાદિથી તો છે, કસાયની મનતા થાય ને ઠીક લાગે શાંતિ લાગે તો અગ્રહિત અનાદિથી છે. પણ શાસ્ત્ર વાંચ્યા પછી સમજીને એ પાછો એમાં એમ માનતો થાય ત્યારે નવું ગ્રહણ કર્યું એને, એને ગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે. એ વિતરાગતા દ્રવ્યને પકડે ત્યારે થાય. દ્રવ્યના આશ્રય વિના વિતરાગતા ન થાય. કોઈ પણ કાળે કોઈ પણ ક્ષેત્રે કોઈ પણ જીવ દ્રવ્યને વિતરાગ ભાવ એવો ન થાય કે એણે સ્વદ્રવ્યનું ગ્રહણ ન કર્યું હોય. વિતરાગતા થાય, વિતરાગતા એ મુખ્યપણે આચરણનો બોલ છે. કેમ કે રાગ આચરણરૂપ છે ને, તો રાગનો અભાવનું પણ ત્યાં આચરણ થયું, એટલે ત્યાં ચારિત્રની પ્રધાનતાનો આ શબ્દ છે.
બરાબર.
ઘણા એમ કહે છે ભલે અમને જ્ઞાન ન હોય આત્માનું, ભલે અમને સમ્યક દર્શનની ખબર ન હોય, પણ અમે સંભાવ રાખી શકીએ છીએ. આચરણ તો અમારું સારું છે, કે એ વાત કદી બની શકવા યોગ્ય એ અસંભવિત અને અશક્ય છે. તારું સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું આચરણ, રાગની મંદતાનું, એ તો આચરણ આરાધના કે વિતરાગતા સાધના નથી. પણ જ્ઞાનીને જે જેટલી વિતરાગતા છે એટલું જ ચારિત્ર ને એટલું આચરણ છે. બાકીનું જે વ્રતાદિરૂપ બાહ્યાચરણ છે એ ખરેખર ચારિત્ર નથી. ઉપચારથી એને ચારિત્રનું નામ આપ્યું છે, અથવા ચારિત્રનો એના ઉપર ઉપચાર કર્યો છે. ખરેખર ચારિત્ર તો વિતરાગતા થઈ એ ચારિત્ર છે. વ્રતાદિનો વિકલ્પ થયો તે ચારિત્ર નથી, એ તો ખરેખર રાગ છે. અને રાગને ચારિત્ર કહી શકાય
નહીં.
એ વિકલ્પ નવા બંધનું કારણ છે, વિતરાગતા બંધનનું કારણ એ તો અબંધ ભાવ છે. વિતરાગતા પોતે અબંધ ભાવ છે અને સરાગતા પોતે બંધ ભાવ છે. જ્ઞાનીનો વ્રતાદિનો વિકલ્પ પણ જો બંધ ભાવ છે તો સારો વ્રતાદિનો વિકલ્પ અબંધ ભાવ ક્યાંથી થઈ ગયો, કે એ તો પ્રશ્ન જ રહેતો નથી. પણ મૂળ વસ્તુનું જ્ઞાન નહીં હોવાથી સંપ્રદાયોમાં પણ, કહેવાતા જૈન સંપ્રદાયોમાં પણ એ પરિસ્થિતિ ઊભી થઈ કે જે કાંઈ વિકલ્પને બાહ્ય માનીને ઉચ્ચારથી ચારિત્ર શાસ્ત્રમાં કહ્યું એને ખરું ચારિત્ર માનીને એના ઉપર લાગી પીડ્યા, તે એવા લાગી પીડ્યા કે ઓલી વસ્તુનો ક્યાંય ખ્યાલ રહ્યો
નહીં.
આ તપસા તપવું, તપવું ઉગ્ર થવું, આમ નથી કહેતા ભાઈ બહુ તપી ગયો આ માણસ, ઉગ્ર થાય ત્યારે શું કે બહુ
તપી ગયો,
તપી ગયો એમ આ સ્વરૂપમાં એકાગ્ર રહીને તપી જાય જોરથી, ત્યારે એને તપ કહેવામાં આવે. એ તપની વાત છે. વિકલ્પ થાય આ ન લેવો એવો વિકલ્પ થાય એ કોઈ ખરેખર તપ નથી. પણ આવી અંદરમાં ઉગ્ર એકાગ્રતા થતાં બહારમાં આહાર લેવાનો વિકલ્પ છૂટી જાય, અથવા કોઈ પહેલા પછકાણ લે, ઉગ્રતા પોતાની વધશે એવી પુરુષાર્થની સ્થિતિ જોઈને એ પુરુષાર્થની સ્થિતિમાં વધારે રહેવા અર્થે આરાદીની પ્રવૃત્તિ છોડવાનો પહેલા કોઈને વિકલ્પ આવે, પછાણ લે, પછી સાંભળીને કે મેં વિકલ્પ કર્યો છે કે નથી કર્યો, પછી તો એ પોતાના સ્વરૂપમાં વિશેષ ઉગ્રતાના પ્રયત્નમાં રહ્યા કરે. ઓલું તો એને ભૂલાય નહીં, ખાધું નથી ખાધું નથી એમ ભૂલાય નહીં, આને સાંભળે નહીં કે મેં આ વિકલ્પ કર્યો છે કે કેમ, એવી અંદરની સ્થિતિ પલટાઈ જાય ત્યારે એને તપ એવું નામ દેવામાં આવે છે. પણ એ વસ્તુ ભૂલી જાય અને ખાલી એ પ્રકારે અંદરમાં આરાધના કરનારને બાહ્ય વિકલ્પો આગળ પાછળ હોય છે એની માત્ર નકલ કરે એથી કોઈ ધર્મ થતો નથી કે એને તપ કહેવાતો નથી. દ્રવ્યના આશ્રય વિના વિતરાગતા ન થાય કોઈ કાળે ન થાય એમ કહે છે. સંભાવનું કારણ વિતરાગ સ્વભાવી ભગવાન આત્મા છે. સંભાવનું કારણ એટલે સંભાવનો આધાર, સંભાવનું આધારભૂત તત્વ, આધારભૂત દ્રવ્ય વિતરાગ સ્વભાવી આત્મા પોતે છે. કોઈ રાગના આધારે તીવ્ર રાગ ન થાય, કોઈ મંદ રાગના કારણે તીવ્ર રાગ ન થાય, અથવા વર્તમાન કર્મજનિત અવસ્થાનો આધાર લે કે હું તો જૈન છું, દીક્ષાધારી છું કે ગમે તે પ્રકારે હું તો સાધક છું એમ માનીને કષાયની મંદતા કરે એ કોઈ ખરેખર સંભાવ નથી, એ કોઈ વિતરાગતા નથી, એ કોઈ આરાધના નથી ને એ કોઈ મોક્ષનું કારણ પણ નથી. એ બંધના કારણને મોક્ષનું કારણ માને છે એમ છે. ખરેખર તો એ બંધના કારણને મોક્ષનું કારણ માને છે. સંભાવનું કારણ વિતરાગ સ્વભાવી ભગવાન આત્મા છે, તેનો આશ્રય કરવો અને પરનો આશ્રય છોડવો. એ ભગવાન આત્માનો આશ્રય કરવો અને રાગાદીનો આશ્રય છોડવો આટલું આ ટૂંકામાં ટૂંકું છે. પ્રશ્નમાં એમ લીધું છે ને કે મોક્ષનું કારણ સંભાવ છે, આટલું બહુ ટૂંકી વાત છે. આ તો મોક્ષ થવો એ તો બહુ ટૂંકી વાત છે, સંભાવ રાખીએ મોક્ષ થઈ જાય. સુખી વાત છે એ આટલું છે કે એક ભગવાન આત્માનો આશ્રય કરવો અને રાગાદીનો આશ્રય છોડવો એટલું ટૂંકું છે. એટલું ટૂંકું કરતા જરૂર મોક્ષ થાય છે, સંભાવ થાય છે, બાકી બીજી રીતે થતો નથી. એમ સંભાવના સંબંધમાં પણ કોઈ વિરુદ્ધ કલ્પના ન થાય. આત્માના આશ્રય થનારો આ વિતરાગી ભાવ છે એ વાત અહીંયા સ્પષ્ટ.
જય હો પરમ કૃપાલ જય હો સનાતન દિગંબર જય ધારણ જય હો.